અગિયારમા દિવસે બોજ રાજા શુભ ચોગડીએ સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં પુત્રી બારાએ બોજ રાજાને સિંહાસન ઉપર બેસવા જતા અટકાવી બોલી, સબુર રાજા, આ સિંહાસન વિક્રમ રાજાનું છે, તેના જેવા પરાક્રમી અને પરોપકારી રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે. આમ કહી તેણે રાજાના કહેવાથી વિક્રમ રાજાના પરાક્રમ અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી. ઉજ્જૈની નગરીમાં થોડા દિવસથી ચોરીની બૂમો વધતી જતી હતી. એક દિવસ શ્રાવણ માસની ઘનઘોર રાતે ઉજ્જૈની નગરીના બધા માણસો ભર નિંદરમાં હતા. પશુ પંખીઓ પણ જંપી ગયા હતા. એવા એક દિવસે વિક્રમ રાજા છુપા વેશે નગરમાં ફરવા નીકળ્યા. તેમણે ભીલનો વેશ ધારણ કર્યો. તેઓ ફરતા ફરતા નગરના દરવાજા બહાર એક ઝાડ નીચે ચાર ચોરને કંઈક ગુપચુપ વાતો કરતા સાંભળ્યા. રાજાને કંઈક શંકા જતા તેમણે પોતાની વિદ્યાના પ્રતાપે અદ્રશ્ય થઈ ચોરોની નજીક ગયા. ચારે ચોર અંદર એક મોટી ચોરી કરવાની વાતો કરતા હતા, જેનાથી કાયમી ગરીબી દૂર થઈ જાય અને આખી જિંદગીનું દર ફીટી જાય. તે માટે દરેક જણ પોતપોતાની વિદ્યા વિશે કહેતા હતા. એક ચોર કહે, હું ધરતીમાં ગમે તેટલે ઊંડે દાટેલું ધન જોઈ શકું છું. બીજો કહે, હું પશુ પંખીની ભાષા જાણું છું. ત્રીજો કહે, હું ગમે તેવી જમીન સહેલાઈથી ખોદી શકું છું અને વજનની ભીંત પણ તોડી શકું છું. ચોથો કહે, હું એવી વિદ્યા જાણું છું કે ગમે તેવા મજબૂત મનોબળવાળા માણસને પણ પરવારમાં ઊંઘાડી દઉં છું. ચારે ચોરીના કામમાં ખૂબ જ ઉપયોગી હતી. તેથી ચારે જણાએ ઉજ્જૈની નગરીમાં જ મોટી ચોરી કરવાનું નક્કી કર્યું. ચારે ચોર નગરમાં આવ્યા. રાજા પણ તેમની પાછળ અદ્રશ્ય રૂપે આવ્યા. ચારે ચોર બ્રાહ્મણવાડામાં આવ્યા. પહેલો ચોર બોલ્યો, અહીં ધન તો ઘણું છે પણ બ્રાહ્મણનું છે. બ્રાહ્મણ ધન ખાતરીઓ ખાય, જડમૂળ વંશ જ તેનો જાય. પેટે પાટા બાંધી આખો દાડો ગામમાં ભટકતો ફરે, એના નિશાસાનું ધન આપણને ખપે નહીં. આમ બોલતા બોલતા ચારેય વાણિયાવાડામાં આવ્યા. પહેલા ચોરે કહ્યું, વાણિયાઓ પાસે અઢળક ધન છે. ત્યારે બીજાએ કહ્યું, આ તો વાણિયાઓ કહેવાય, તેમને ધન બહુ વાલું હોય, તે તો પૈ પૈનો પણ હિસાબ રાખે, પાઈ પણ તેઓ જવા દે નહીં. આવા વાણિયાઓ પાસે ઊંડા નિશાસાનું ધન હોય છે, તેથી આપણું નખો જ વરી જાય. ત્યાંથી ચારે ચોર ગુણકાના વાસમાં આવ્યા એટલે એકે પૂછ્યું, અહીં નારે ભાઈ, પૈસા ખાતર પોતાનું શરીર દેખાડનારને ત્યાં તો ચોરી કરી સો લાભ, હજી ચાલો આગળ. ચોર આગળ જાય છે. ભાટવાડો આવ્યો એટલે બધાએ પહેલા ચોરને પૂછ્યું. ત્યારે તે બોલ્યો, અહીં ધન તો ઘણું છે પણ જેઓ પૈસા માટે બાપા બાપા કહેનારને ત્યાં તો વરી ખાતર સી રીતે પડાય, તેનો માલ લઈએ તો કોડ નીકળ્યા વગર ના રહે, માટે આગળ ચાલો. ત્યાંથી નીકળી ચારે ચોર સુથારવાડા કારીગરના વાડામાં આવ્યા. એક સાણો ચોર બોલ્યો, તે લોકો આખો દિવસ મહેનત કરીને ધન ભેગું કરે છે, તે આપણાથી ન લેવાય. વિક્રમ રાજા અદ્રશ્ય સ્વરૂપે તેમની સાથે જ હતા. ચોર લોકમાં આટલી માનવતા દયા જોઈને તેમને નવાઈ લાગી. ચારે ચોર આગળ ચાલતા ચાલતા રાજાના મહેલે આવ્યા. રાજા પણ ચોરોની પાછળ અદૃશ્ય સ્વરૂપમાં આવ્યા. બધાએ છેલ્લે હવે રાજાના મહેલમાં જ ચોરી કરવાનું નક્કી કરી લીધું. પહેલા ચોરે કહ્યું, રાજાનું અઢળક ધન તેના શયનખંડના પલંગના પાયા હેઠળ છે. ત્યાં ચોર ત્યાં 4 કળશમાં ધન પડેલું છે. ચોરો મહેલ આગળ આવ્યા. રાજા પણ મનમાં હસતા અદૃશ્ય સ્વરૂપે તેમની પાછળ જ હતા. મહેલની ચારે બાજુ પહેરેગીરો ખુલ્લી તલવાર સાથે પહેરો ભરતા હતા. ચોથા ચોરે પોતાની વિદ્યાથી બધા જ પહેરીગરો તેમજ સિપાહીઓને ઉમતા કરી દીધા અને ચારેય રાજાના શયનખંડમાં આવ્યા. પછી ત્રીજો ચોર, જે ગમે તેવી જમીન આસાનીથી ખોદવાની વિદ્યા જાણતો હતો, તેણે રાજાનો પલંગ ખસેડીને પોતાની વિદ્યાથી જમીન ખોદી કાઢી અને અંદરથી 4 કળશ કાઢ્યા. ચારે ચોર એક એક કળશ લઈને મહેલમાંથી નીકળી ગયા. રાજા પણ અદૃશ્ય સ્વરૂપે તેમની પાછળ ગયા. ચાલતા ચાલતા ચારે ચોર નગર બહાર નીકળ્યા હશે કે તળાવના કાંઠે એક શિયાર કૂતરાને કંઈક કહેતું હતું કે અલ્યા સ્વાન, તું કેવો નિમક હરામ છે. ચોરો રાજમહેલમાંથી ચોરી કરીને જાય છે, છતાં તું કેમ ભસતો નથી. ત્યારે કૂતરો બોલ્યો, માલનો ધણી જ ચોર લોકોની સાથે છે, પછી ભસું કોને. આ વાત વંચનની ભાષા જાણનાર ચોરે સાંભળી તેણે બધાને ચેતવી દીધા અને કહ્યું, ભાઈઓ, ધનનો માલિક ધનને જોઈ રહ્યો છે, તેથી તે આપણી પૂરી હાલત કરશે, માટે આપણે આપણા ગુપ્ત સ્તરે જવું નથી, બીજે ક્યાંય આ ચારે કળશને છુપાવી દઈએ. ચારે ચોરો ચેતી ગયા. તેઓ એક પર્વતની ગુફામાં ગયા અને ત્યાં ખાડો ખોદી કળશ દાટી દીધા અને 2 દિવસ પછી બધું ટાઢું પડશે એટલે ધન કાઢી જઈશું. આમ વિચાર કરી ચારે અલગ અલગ દિશામાં જતા રહ્યા. રાજા પણ અદૃશ્ય સ્વરૂપે તેમની સાથે જ હતા. તેઓ મૂંઝાયા કે હવે 4માંથી કયા ચોરને પકડવો. જો 4માંથી એક ચોરને પકડવા જાય તો બીજા 3 આવી કળશને કાઢી જાય. આમ વિચારી તેઓ આખી રાત કળશની ચોકી કરતા રહ્યા. સવાર થયો, રાજા પોતાના મહેલમાં આવી સૂઈ ગયા. બીજી બાજુ પહેરેગીરો જાગ્યા ત્યારે ખબર પડી કે મહેલમાં રાજાના શયનખંડમાં ચોરી થઈ. બધા સિપાહીઓ આ જાણ્યું ત્યારે તેઓએ ચારે બાજુ દોડાદોડ કરી મૂકી. થોડી વારમાં તો આખા ગામમાં આ વાત પર પ્રસરી ગઈ. આ વાત રાજાને કાને આવી, પણ તેઓ નિશ્ચિંત રહ્યા, કારણ તેઓ ચોરી વિશે જાણતા જ હતા. તેમણે કોઈને ઠપકો પણ આપ્યો નહીં. મદ્રાસ થતાં વિક્રમ રાજા એક વહેલને 2 બરજ જોડી પેલી ગુફામાં ગયા અને ત્યાં દાટેલા 4 કળશને કાઢી વહેલમાં નાખી નગર તરફ પાછા વર્યા. રસ્તામાં એક કૌતુક થયું. 2 વૃદ્ધો અને 2 જુવાનો ચોધાર આંસુએ રોતા રાજાને સામા મળ્યા. એમને રસ્તામાં આવી રીતે રોતા જોઈ રાજાએ વહેલ ઊભી રાખીને તેમને પૂછ્યું, ભાઈઓ તમે કોણ છો, આમ અડધી રાતે અહીં ઊભા રહી કેમ રડો છો. પેલા ચારે નિશાસો નાખતા કહ્યું, ભાઈ, રડવાનું કારણ જાણી તું શું કરીશ, તું તારે રસ્તે જા. વિક્રમ રાજા તેમને પોતાની ઓળખાણ આપી ત્યારે એક વૃદ્ધ બોલ્યો, અન્નદાતા, અમે ગરીબ બ્રાહ્મણ છીએ, અમારા દીકરાના લગ્ન થોડા જ દિવસમાં થવાના છે. મારા વેવાઈ લગ્ન માટે ખૂબ જ ઉતાવળ કરે છે, પરંતુ અમારી પાસે લગ્ન કરવા જેટલું ધન નથી. હું હવે લગ્નની તૈયારી કેવી રીતે કરું. ધનની માગણી ઘણા પાસે કરી પણ બધા અમને ના પાડે છે, સાથે સાથે અમારી ઇજ્જત ઉઘાડી પડે છે. માટે અમે આ નગર છોડી જઈએ છીએ. અમને નગર છોડતા ખૂબ જ દુઃખ થાય છે, એટલે અમે બધા રડીએ છીએ. વિક્રમરાજાને તેમના પર દયા આવી. તેમણે વહેલમાં પડેલા એક કરસમાંથી થોડું ધન વૃદ્ધને આપ્યું, પરંતુ તેને આટલા ધનથી સંતોષ થયો નહીં. તેણે રાજાને કહ્યું, મહારાજ, તમારે વળી ધનની ક્યાં ખોટ છે? એટલા ધનથી શું થવાનું? જો તમારે ધન આપવું હોય તો આ ચારેય કરસ અમને આપી દો, જેથી આખી જિંદગી અમને શાંતિ થઈ જાય. રાજાએ વિના સંકોચે હસતા હસતા ચારેય કરસ તેમને આપ્યા અને ખાલી વહેલો મહેલે લાવ્યા. બ્રાહ્મણો કરસ લઈને ઘેર ગયા અને ઘરના એક ખૂણામાં ચારેય કરસને દાટી દીધા. વિક્રમ રાજા પોતાના મહેલે ગયા અને પ્રધાન ખજાનચી સેનાપતિ વગેરેને બોલાવીને કરસની ચોરી વિશે તમામ હકીકત જાહેર કરી દીધી. પછી બધાને શાંતિ થઈ. જ્યારે બ્રાહ્મણે તો લગ્નની તૈયારીઓ કરવા માંડી. તેણે ગામથી પોતાના સગાવાલાને તેડાવવા માણસો પણ મોકલી દીધા. ઘરને પણ શણગારવા માંડ્યું. તોરણો બંધાવ્યા. બ્રાહ્મણને બધી તૈયારીમાં 2 દિવસ નીકળી ગયા. આ બાજુ 2 દિવસ પછી ચારેય ચોર કરસ લેવા ગુફામાં ગયા, પણ કરસ મળ્યા નહીં. ચારેય ચોર તો કરસને ગુમ થયેલા જોઈ ચોંકી ગયા. તેઓ ત્યાંથી નીકળી નગરમાં આવ્યા. પહેલા ચોરે પોતાના વિદ્યાના પ્રતાપે કરસ બ્રાહ્મણના ઘેર છે તેમ કહ્યું. ચારેય ચોર બ્રાહ્મણને ઘેર આવ્યા. ચારેય જોયું તો બ્રાહ્મણનું ઘર તો ઝગમગી રહ્યું હતું. જાત જાતના તોરણો બાંધેલા હતા. ઘરમાં દોડધામ ચાલી રહી હતી. ચોથા ચોરે બધાને પરવારમાં ઊંઘાડી દીધા. ત્રીજાએ જમીન ખોલીને કરસ બહાર કાઢી લઈ ગયા. સવાર થતાં બધા જાગ્યા. ઘરમાં જ્યાં કરસ દાટેલા હતા ત્યાં ખાડો ખોદેલો જોયો. બ્રાહ્મણને ધ્રાસકો પડ્યો. તેણે જોયું તો ચારેય કરસ ગુમ થયેલા જોયા. બ્રાહ્મણને થયું કે રાજાએ 4 કરસ ચોરી લીધા છે. તેનાથી પહેલાં ના તો કહેવાયું નહીં, એટલે તેણે કરસ તો આપ્યા પણ પછી ખાતર પડાવી પાછા કરસ મેળવી લીધા. તેણે તો આપણું નાક કાપી દીધું. ચારેય બ્રાહ્મણો રડતા રડતા વિક્રમ રાજાના મહેલે આવ્યા. તેમાંનો એક ગુસ્સામાં આવી રાજાને એલફેલ બોલવા લાગ્યો. બ્રાહ્મણ બોલ્યો, હે પાખંડી, તમે અમને ધન આપ્યું એટલે અમે ગામે ગામ નોંધરા દીધા, સગાવાલાને તેડાવ્યા. જો તમારે ધન પડાવી લેવું હતું તો આપ્યું શા માટે? હવે અમારી લાજ સી રીતે રહેશે? હવે તો અમારે મર્યા સિવાય છૂટકો નથી. અમે તો ચારેય જણ તમારે મહેલે આપઘાત કરીશું. પછી તો તમને શાંતિ વર્ષે ને? રાજા તો બ્રાહ્મણના આવા હલકટ ભર્યા શબ્દો સાંભળી ડગાઈ ગયા. તેમને તો બ્રાહ્મણની વાતમાં કંઈ સમજ પડી નહીં, એટલે તેઓ બોલ્યા, હે ભૂદેવો, એવું તો મેં શું કર્યું છે કે આજે આપને આટલા હલકા શબ્દો બોલવા પડ્યા? એક બ્રાહ્મણે કહ્યું, તમે મારા ઘરમાં ચોરી કરાવી કરસ પાછા લઈ લીધા, હવે હું મારા દીકરાના લગ્ન કેવી રીતે કરું? રાજા બધી વાત સમજી ગયા. તેઓ બોલ્યા, હે ભૂદેવો, તમે મને ખોટું સમજો છો. હું આપેલું ધન કદી પાછું નથી લેતો. જો તમારે બીજું ધન જોઈતું હોય તો મારો ભંડાર ઉગાડી આપું છું, તેમાંથી તમારે જોઈએ તેટલું ધન લઈ લો. એક બ્રાહ્મણે કહ્યું, તમે ફરી કરસની માફક આ ધન પાછું તો નહીં લો ને, નહીં તો અમારું શું થશે? હવે તો લગ્નનો દિવસ પણ નજીક આવી ગયો છે, હજી પણ તૈયારીઓ પણ કરવાની બાકી છે. રાજાએ કહ્યું, હે ભૂદેવો, હું તમને વચન આપું છું કે આ ચારેય કરસ 12 દિવસમાં તમને પહોંચાડી દઈશ. હાલ તો તમે આ ધન લઈ જાઓ અને લગ્નનું કામ પતાવો. કરસ 4 આપું, અમો વાટ જુઓ. દિન 12 પેદા કરું, દિન 12માં માનવું તે મન. આમ ઘણું ઘણું સમજાવ્યા ત્યારે બ્રાહ્મણો માન્યા અને ધન લઈને ઘેર ગયા. બ્રાહ્મણોના ગયા પછી રાજાએ મનમાં વિચાર કર્યો કે નક્કી પેલા ચોર જ આ કરસ ઉઠાવી ગયા છે. એ ચોરને પકડવા રાજાએ જોરશોરથી તપાસ કરાવી. પ્રધાને પણ એક એક અમલદારની મારફત તપાસ કરાવી. રાજા પણ ગુપ્ત વેશે ચોરોની શોધમાં નીકળી પડ્યા. સતત 10 દિવસ સુધી તેમણે ચોરોની શોધ કરી. છેવટે આ ચારેય ચોરની ટોળકીને રાજાએ પકડી પાડી અને તેમને પોતાની ઓળખાણ આપી અને કરસની ચોરી વિશેની બધી હકીકત કહી સંભળાવી. તેથી ચારેય ચોર અચંબામાં પડી ગયા. રાજાએ ચારેય જણને પૂછ્યું, ભાઈઓ, તમારે જીવનમાં એવું તે શું બન્યું કે તમારે ચોર થવું પડ્યું? ચારેય જણ પોતે ચોર કેમ બન્યા તે વિશે પોતાની વિતક કથા કહી સંભળાવી. ચોરોના સાચા બોલવા ઉપર રાજા પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું, તમે ચારેય જણ પોતપોતાની વિદ્યાની વાત કરી બધી જગ્યાએ ચોરી કરવા ફર્યા અને અંતે મહેલે ચોરી કરી તમે કરસ ગુફામાં દાટી દીધા. ત્યાં સુધી હું તમારી સાથે જ અદૃશ્ય સ્વરૂપે હતો. તમે કરસ દાટી છૂટા પડ્યા પછી આખી રાત હું તે કરસની ચોકી કરતો બેઠો હતો કે તમે જરૂર પાછા લેવા આવશો, પણ સવાર સુધી તમે ત્યાં પાછા આવ્યા નહીં. મેં જોયું કે તમે ચોર છો, છતાં તમારામાં માનવતા છે, દયા છે. વળી તમે દરેકને પોતપોતાની વિદ્યામાં પારંગત પણ છો. તમે આ વિદ્યાનો સદઉપયોગ કરો અને સારા માણસ બનો. મેં પેલા બ્રાહ્મણોને 4 કરસ પાછા આપવાનું વચન આપ્યું છે, તેથી તમે મને તે કરસ પાછા આપો. ચારે રાજાની ઉદારતા જોઈને એક એક કરસ માથે ઉપાડી વિક્રમ રાજા પાસે આવ્યા. એટલે વિક્રમ રાજા તેમને પેલા બ્રાહ્મણોને ઘેર લઈ ગયા. વિક્રમ રાજા સાથે 4 ચોરને આવેલા જોઈને ચારેય બ્રાહ્મણોએ વિક્રમ રાજાની માફી માંગી અને કહ્યું, અન્નદાતા, અમને માફ કરો. ધનની લાલચમાં અમે તમને ગમે તેવા હલકા શબ્દો બોલ્યા. હવે તમે આ કરસ પાછા મહેલે લઈ જાઓ. તમે આપેલું ધન અમારા દીકરાના લગ્ન માટે પૂરતું છે. આ કરસો તો તમારા મહેલમાં જ શોભે. વિક્રમ રાજાએ કહ્યું, હે ભૂદેવો, મને તમારા બોલવા ઉપર જરાય દુઃખ નથી. લોકોનું બોલવું સાંભળવા બેસું તો મારાથી એક પણ સારું કાર્ય થઈ શકે નહીં. હું તો દરેકના ભલાઈનું કાર્ય કરવા જ બેઠો છું. હવે તમારે લગ્ન પ્રસંગ આનંદથી ઉજવો અને કંઈ પણ મદદની જરૂર પડે તો અવશ્ય મારી પાસે આવજો. વિક્રમ રાજા ચોરો પાસે કરસ ઉપડાવી પોતાને મહેલે આવ્યા અને ચોરોને પણ ચોરી કરવા બદલ માફ કરી દીધા. તેમણે દરેક ચોરને ચોરીનો ધંધો મૂકી પ્રમાણિક ધંધો કરવાની ભલામણ કરી. તેમણે દરેક ચોરને 1,000 સોનામહોર આપી વિદાય કર્યા. રાજાના આવા વર્તનથી ચોરોનું પણ હૃદય પરિવર્તન થયું અને તેઓ સોનામહોરોથી પોતાનો ધંધો શરૂ કરી જિંદગી સુખમય રીતે વિતાવી. 12 પુત્રીએ વાર્તા પૂરી કરીને કહ્યું, હે ભોજ રાજા, વિક્રમ રાજા આવા પરગરજુ અને વિદ્યાપારખુ હતા, તેમના જેવા રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે. આમ કહી 12 પુત્રી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ.